તારીખ 11-8-1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 2 અને 3 સળંગ પ્રવચન નંબર 5
જ્ઞાન રક્ષણથી આત્માની ઓળખાણ કરવી, એ સિવાય આત્માને ઓળખવા માટે અન્ય કોઈ લક્ષણ કામમાં આવતું નથી. આત્માના લક્ષણ વિષયમાં અનેક શાસ્ત્ર પાઠ આવે છે, તો પણ ઉપયોગ લક્ષણ છે એ ઓળખવાના તબક્કે એક જ અનાદિના અજ્ઞાનનું જીવનને લક્ષણ તરીકે સાધન થાય છે. કેમ કે ચારે ગતિના જીવને સમ્યક દર્શનનો અધિકાર છે, ચારે ગતિમાં સમ્યક દર્શન થાય છે. અને ત્રિયંચ ગતિ એક એવી ગતિ છે કે જ્યાં જ્ઞાનનો ઉઘાડ બહુ ઓછો હોય, ઉઘાડપણે જ્ઞાન ઘણું બગાડી ગયું હોય, તો પણ પ્રયોજનભૂત સુખ દુઃખ જે વિષય છે પ્રયોજનનો, તેમાં તે જ્ઞાન કાર્યરત થઈ શકતું હોવાથી અથવા એટલું પ્રયોજન સાધી શકતું હોવાથી ઓછામાં ઓછા ઉઘાડમાં પણ એક લક્ષણથી આખો આત્મા લક્ષ્યગત થાય એવું કોઈ જો લક્ષણ હોય તો તે જ્ઞાન લક્ષણ છે. તેથી આત્માને જ્ઞાન તત્વ પણ કહેવામાં આવે. આત્મા તો તત્વ છે પણ એને જ્ઞાન તત્વ પણ કહેવામાં આવે છે. જ્ઞાન માત્ર તત્વ, અમૃતચંદ્રાચાર્ય જ્ઞાન માત્ર કહીને રાગાદીનો નિષેધ કરી દીધો. જ્ઞાન પણ પર્યાય છે ને રાગ પણ પર્યાય છે, પણ રાગને જુદો પાડવા માટે જ્ઞાન માત્ર એવો ભાવ લીધો. જેમ કોઈ આંબાનો રોટલો વાયવો હોય ને અંકુર ફૂટે, બે પાંદડા બહાર જે નાની પૂંપળ રૂપે આવ્યા હોય, અંકુરા ફૂટ્યા હોય, તો પણ એ પાંદડાનો આકાર ડિઝાઇન જોઈને જમીનમાં રહેલું બીજ છે તે આંબાનો કેરીનો ગોટલો છે એ નક્કી થાય છે કે નહીં
થાય.
અને આ આંબો વધીને ઢગલા બંધ કેરી આપશે એમ પણ નક્કી થાય કે ન થાય. એમ એક જ્ઞાનનો સ્વભાવાંશ ઉપયોગમાં ખુલ્લો છે, એ સ્વભાવનો અંકુર છે ખરેખર તો, કે જેના ઉપરથી અંદરમાં અનંત ગુણ સમૃદ્ધ ધરબાયેલું આખું દ્રવ્ય પીડ્યું છે, જેમાં કેવળ જ્ઞાનની અનંતી પર્યાયો, પરમાનંદની અનંતી પર્યાયો, અનંત વીર્યની અનંતી પર્યાયોનું સામર્થ્ય છે, એવું અંદરમાં બીજ પારિણામિક ભાવે રહેલું છે એ ઉપયોગ લક્ષણથી લક્ષમાં આવી જાય છે એમ અહીંયા કહેવું છે. ઉપયોગ એ જ્ઞાનની પર્યાય જ છે, પણ ઉપયોગ એવી રીતે કહેવામાં આવે છે કે એ જ્ઞાનની પર્યાય પોતાને બુદ્ધિગોચર રીતે સમજવામાં આવે છે. ઉપયોગરૂપ જે જ્ઞાનની પર્યાય છે એ પોતાને બુદ્ધિગોચર રૂપે સમજાય છે કે મેં આ જાણ્યું, મેં આ જાણ્યું, મેં આ જાણ્યું, આ રંગ કેસરી છે એમ જાણું છું, આ લાલ રંગ છે એમ જાણું છું, લાલની બાજુમાં આ બ્લુ રંગ છે એમ જાણું છું, એમ એને સ્પષ્ટ પોતાનું જ્ઞાન ઉપયોગ પકડાય છે બુદ્ધિમાં. જ્ઞાનની પર્યાયમાં તો લબ્ધાંશ પણ છે, છતાં એ નથી પકડાતો. લબ્ધાંશ છે એ સીધો એને પકડમાં આવતો નથી, ઉપયોગ પકડાય છે. કેમ કે એક એવો સ્થૂળ વ્યાપાર છે જ્ઞાનનો, અને અસંખ્ય સમયે એક જ્ઞેયથી બીજા જ્ઞેય ફરવામાં લાગે છે, એટલે અસંખ્ય સમયનો ઉપયોગ કહેવાય છે. એટલે એને બુદ્ધિગોચર થાય છે, મનવાળા પ્રાણીને બુદ્ધિગોચર થાય છે. અને એ જ્ઞાન તત્વ ઉપરથી જ્યારે પોતાના સ્વરૂપનો નિશ્ચય થાય છે, ઓળખાણનો અર્થ છે નિશ્ચય, હું આવો છું એમ જે નિશ્ચય થાય છે અનંત ગુણાત્મક, ત્યારે આત્મામાં રહેલા અનંત ગુણો સંપન્ન આત્મતત્વ છે એમ જાણતા એવો નિશ્ચય થતા એનો અપૂરો મહિમા ઉત્પન્ન થાય છે. જેમ ઘરમાં કાચનો કટકો માનીને ઠેબે ચડાવતા હોય એવા કોઈ ટુકડાને કોઈ ઝવેરી એમ કહે કે આ તો કરોડોનો હીરો છે. હીરો ક્યાં છે, આ તો કટકા જેવું દેખાય. તો કે કરોડોનો હીરો થાય પહેલ પાડવામાં આવે તો, એવો આ કરોડોનો હીરો છે એમ સીધું કહે તો એની ઓળખાણ કરનારને પોતે ઝવેરી હોય, જોવે બરાબર. વાત તો તમારી સાચી છે, અમારું ધ્યાન નથી ગયું અત્યાર સુધી. તમારી વાત સાચી છે, અમારું ધ્યાન ગયું, પણ અમારું ધ્યાન નહોતું ગયું. છે તો છે, એ છે વસ્તુ
બરાબર,
પણ એની કિંમત પછી જ્ઞાનમાં બદલાઈ જાય છે. આકાર હજી બદલાણો નથી, એની પર્યાયમાં કોઈ ફેરફાર ન થયો હોવા છતાં જ્ઞાનમાં એની કિંમત આખી બદલાઈ જાય છે. એમ સ્વરૂપ નિશ્ચયનો વિષય એવો છે કે જ્ઞાન તત્વ દ્વારા અનંત ગુણના પિંડનું જ્યારે પોતાને નિશ્ચય થાય છે કે હું આવો, ત્યારે એને એની કિંમત બદલાઈ જાય છે. આ માર્ગના પ્રવેશ દ્વારમાં કોઈ મહત્વનો તબક્કો હોય, કોઈ મહત્વનું સ્ટેજ હોય તો આ છે. નિશ્ચય થયા વિના કોઈ કાળે કોઈને સમ્યક દર્શન થાય, ધર્મનો પ્રારંભ થાય એવું બને નહીં. પહેલું નિશ્ચય થવાનું બને છે, ને સ્વાધ્યાય એનું મુખ્ય નિમિત્ત છે. શાસ્ત્ર સ્વાધ્યાય તત્વજ્ઞાનનો અભ્યાસ એનું મુખ્ય નિમિત્ત છે. પણ જે તત્વજ્ઞાનના અભ્યાસમાં માત્ર એકલો વિચાર કરે છે એને પણ સમ્યક દર્શન થતું નથી. બોલમાં આવી પરમાત્મા એકલો વિચાર કરે છે એને સમ્યક દર્શન થતું નથી. એકલો વિચાર ન કરવો તો હારે હારે શું કરવું, કે સાથે સાથે સ્વભાવની ઓળખાણ વાળી જિજ્ઞાસા વૃત્તિથી સ્વરૂપની ઓળખાણ કેમ કરવી એવી જિજ્ઞાસા વૃત્તિથી સ્વરૂપનો નિશ્ચય કરવાનો, ઓળખાણ કરવાનો પ્રયાસ કરવો, પ્રયત્ન કરવો, પુરુષાર્થ કરવો, માત્ર એકલો વિચાર ન કરવો, વિચારની સાથે સાથે એને પ્રયત્ન કરવો. અને એ પ્રયત્નના શરૂઆતમાં પણ બુદ્ધિપૂર્વકના ભેદ જ્ઞાનની ચાવી છે. ભેદ જ્ઞાનની ચાવી ક્યાંય બદલાતી નથી. ભેદ જ્ઞાનની ચાવીથી નિશ્ચય થાય છે, અને એ જ ભેદ જ્ઞાનની ચાવીથી સમ્યક દર્શન થાય છે, અને એ જ ભેદ જ્ઞાનની ચાવીથી બધા તાળા ખુલતા ખુલતા શ્રાવક પદથી માંડી મુનિ પદથી માંડીને સર્વજ્ઞ પદ સુધી જીવ પહોંચે છે. એ બધી કળ એક જ ચાવીથી ખુલે છે. કે જ્યાં જ્યાં રાગ રસ તીવ્ર થાય ત્યાં ત્યાં એ રાગ રસ જ જ્ઞાન દર્પણ ને મલિન કરતું હોવાથી રાગ રસ તોડવા માટે એને જ્ઞાન ને એકદમ તપાસવું, શીઘ્રપણે એને જ્ઞાન ને તપાસવું કે કયા કારણે તને હરખ થયો ને કયા કારણે તને ખેદ થયો. મુખ્ય વિષય તો હરખ શોક થી વધારે, હરખ શોક ની તીવ્રતામાં રસ વધે છે, વિભાવ રસ વધી જાય છે. રાગ નો રસ કહો, દ્વેષ નો રસ કહો, મોહ દર્શન મોહ તો ઉભો છે એટલે મોહ રસ કહો, ત્યાં તીવ્ર થાય છે. જ્યારે રસ તીવ્ર થાય ત્યારે એને જો પકડાયો, તીવ્ર થાય એટલે પકડાયો. સામાન્ય જે સામાન્ય રાગ દ્વેષ નો રસ છે ત્યાં સુધી હજી શરૂઆતમાં નહીં પકડી શકે. પાણી પીધું, પાનું ફેરીમાં, પાનું પૂરું થયું, પાનું વિકલ્પ તો બધો રાગ ઉત્પન્ન થાય છે ને એ પછી, પણ સામાન્ય પરિણામમાં એને રસ પકડવો અઘરો પડે છે. પણ કઈ નુકસાન ગયું હોય તો અંદરમાં ખેદખીન થાય, અથવા પોતાની કલ્પના પ્રમાણે બહારમાં ન બને ત્યારે એને આકુલતા ને ખેદ થાય. પોતાને માનેલો લાભ થયો હોય ત્યારે એકદમ હરખનો આવેશ થાય. એ આવેશના જે પરિણામ છે, ક્રોધનો આવેશ છે, એવા આવેશના પરિણામ છે, એ બધા દ્વેષના અનેક ભાંગા છે ને રાગના અનેક ભાંગા છે. એ રાગ દ્વેષના કોઈ પણ પર્યાયે આવેશાત્મક ભાવ હોય ત્યારે રસ તીવ્ર થાય છે. અને એ જે રાગરસની તીવ્રતા છે એનાથી રંગાયેલું જ્ઞાન, રંજિત થયેલું જ્ઞાન, એ જ્ઞાન એટલું મેલું પ્રવર્તે છે, મલિન થઈ જાય છે, કે એમાં એને પોતાના સ્વતત્વનો, શુદ્ધ તત્વનો, મૂળ તત્વનો નિશ્ચય થઈ શકતો નથી. નિશ્ચય કરવાનું પરિણામમાં સામર્થ હોવા છતાં, નિશ્ચય કરવાનું બળ હોવા છતાં, જ્ઞાન સન્ની પંચેન્દ્રિયનું જ્ઞાન નિશ્ચય કરે એવી ક્ષમતા ધરાવે છે, તો પણ એ બીજા અનેક પદાર્થોનો નિર્ણય કરે છે અને એક આત્માનો નિર્ણય નથી કરી શકતો. એની પાછળ એની જે જ્ઞાનની જે સ્વચ્છતા, ભૂમિકાની જે નિર્મળતા માગે છે, એ નિર્મળતાનો અભાવ છે. ઉઘાડ એક વાત છે ને નિર્મળતા બીજી વાત છે, અને એ મલિનતા છે, નિર્મળતા નથી ને મલિનતા છે, એમાં રાગ રસ જ એ જ્ઞાન દર્પણ ને એટલું મેલું કરે છે કે જેમાં એ પોતાના જ સ્વરૂપનું પ્રતિબિંબ એમાં પડતું નથી. સ્વરૂપ નિશ્ચય થઈને જે પ્રતિભાસ આવવો જોઈએ કે હું આવો છું, એવો પ્રતિભાસ એમાં આવતો નથી. એનું કારણ એ છે, રાગ રસ એનો સ્વરૂપની જિજ્ઞાસા વશ તૂટવો જોઈએ. આમ તો રાગ રસ મંદ થાય છે, નાસ્તિનો પ્રકાર છે, એ અનેક રીતે મંદ થાય છે. કોઈને એવું બને છે કે વર્તમાન ઉદયની અંદર કોઈ બહુ મોટો ફટકો પડે સંયોગનો, કોઈ એવું પ્રિયજનનું મૃત્યુ થાય, ઓછીનતું નાની ઉંમરમાં પ્રિય પાત્રનું, અથવા કોઈ મોટી નુકસાની જાય, અથવા કોઈ મોટો ડગો ફટકો કરે, સંસાર ઉપર લોકોને વૈરાગ આવે છે ત્યારે રાગ રસ મન થાય છે. અથવા સ્વરૂપ જ્ઞાન વિના, સ્વરૂપનો આધાર લીધા વિના, એમ જ કોઈ ધર્મની ભાવનાથી પણ ઘણા વૈરાગમાં આવે છે. અને દ્રવલિંગી મુનિ તો શુકલ લેશિયા સુધી જાય છે. એટલો લેશિયા છે એ રસના પરિણામને બતાવનારા જુદા જુદા છ પ્રકારના સ્ટેજ છે. એમાં શુકલ લેશિયા પર્યંત જે પરિણમે છે, પણ એ નાસ્તિ રસની નાસ્તિ નો આધાર શું છે એ મુખ્ય વાત છે. અહિયાં સ્વરૂપ નિશ્ચય પણ જ્ઞાન તત્વ નો જે નિશ્ચય છે એ જ્ઞાન ના આધારે થાય તો એ યથાર્થ છે. જ્ઞાન તત્વ નો નિશ્ચય સિવાય જ્ઞાન નો આધાર લીધા વિના થાય તો તે યથાર્થ નથી. આ તો ચોખ્ખી ચોખ્ખી વાત સમજી શકાય છે. જેનો નિશ્ચય કરવો છે એમાં તો બીજાનો આધાર લેશો કામ આવે? આ તો સીધી ચોખ્ખી વાત છે કે નહીં? કે તારે જ્ઞાન તત્વ આત્માનો નિશ્ચય કરવો છે, સ્વભાવનો નિશ્ચય કરવો છે, તો તારે જ્ઞાનનો આધારે જ્ઞાનનો નિર્ણય કરવો પડશે. રાગના આધારે જ્યાં સુધી નિર્ણય કર્યો છે ત્યાં સુધી પણ તને યથાર્થ નિશ્ચય થતો નથી. નહીતર તો શાસ્ત્ર વાંચીને નિર્ણય થયો એમ વિચારે છે જે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્મા કેવો છે એ અમને બરાબર સંમત થયું છે ન્યાયથી, આગમથી, તર્કથી, વિતર્કથી બધું નિર્ણય થયો છે. દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદ ભય દ્રવગુણ ગુણી ભેદ આટલા પડખા મુખ્ય છે એના. પણ જ્યાં સુધી રાગના આધારે નિર્ણય થયો છે, રાગ મુખ્ય રહ્યો છે અનાદિનો જીવને પરિણામમાં રાગ મુખ્ય રહ્યો છે અને જ્ઞાનને એ ચૂક્યો છે. એ જ્ઞાનને ચૂક્યો છે એટલે જ્ઞાનને પકડાવા એમ કહે છે કે જે પરમા પોતાને જાણે છે એ પણ જ્ઞાન જ જાણે છે. જાણનાર તો ત્યાં જ્ઞાન જ છે, પણ પરમા પોતા કરતા એ જ્ઞાનને ચૂકે છે. એ જ્ઞાનને સંભાળવા, જ્ઞાનને મુખ્ય કરીને જ્ઞાન તત્વ આત્માનો જો નિર્ણય કરવામાં આવે, જ્ઞાનના આધારે નિર્ણય કરવામાં આવે, તો અનંત ગુણના ખજાનાનો એને પત્તો લાગે. ભોગ પછી ભલે થાય સમ્યક દર્શન થતા, પણ પહેલા એને પત્તો લાગે. એ પત્તો લાગે ત્યારે એને એની સન્મુખતા થાય, એની મહિમા આવે, અને એની મૂફ અથવા ઓથ આવે, એનો આધાર આવે, એનું બળ આવે કે મારી પાસે આ છે, અનંત ગુણનો ખજાનો મારી પાસે છે, એનું બળ આવે. એને આત્મબળ કહો કે એને નિર્ણય નિશ્ચય બળ કહો કે એને જ્ઞાન બળ કહો, બધું એક છે. નહીતર શાસ્ત્રના આધારે રાગની મુખ્યતાથી નિર્ણય કર્યો હોય તો એને એક સમસ્યા ઉભી રહે છે કે આત્મા સમજાયો તો ખરો, સમજાયો એમને જે કહે છે એવો બરાબર સંમત થવાય છે, એની સાથે વાંધો વિરોધ આવતો નથી, પણ હવે એ આત્માનો મહિમા કેવી રીતે કરવો? કેમ કે શાસ્ત્રકાર એમ કહે છે કે સમ્યક દર્શન તો આત્માના અપૂર્વ મહિમાનું ફળ છે. જો આત્માનો કોઈ અપૂર્વ ભાવે મહિમા આવે અને એ મહિમા આવતા પણ રાગરસ ન વધે, નહીતર મહિમા આવે એમાં રાગ પણ હારે હારે કામ કરે છે, પણ આ વિતરાગ તત્વનો વિતરાગી આત્મા, વિતરાગ સ્વરૂપી આત્મા, વિતરાગ તત્વનો મહિમા વિતરાગ ભાવે કર્તવ્ય છે અને રાગ ભાવે કર્તવ્ય છે. તો એ જે મહિમા કરતા પણ રાગ તોડવો, મહિમા કરતા રાગ વધારવો, એ વાત અહીંયા નથી. આત્માનો મહિમા થતા પણ રાગ તૂટે અને વિતરાગતામાં પરિણમી જવાય ત્યારે સુધી દર્શન થાય, ત્યાં સુધી ન થાય. શું છે કે જ્ઞાન જાણે છે છતાં માત્ર જ્ઞપણું જ તત્વ દ્રષ્ટિએ જુદું પાડવું છે. એમ જ્યારે સ્વરૂપનો મહિમા આવે છે ત્યારે જ્ઞાનમાં આવેલું જે સ્વતત્વ છે એ જ્ઞાન અને સ્વતત્વને સીધો સંબંધ છે, સાથે વર્તતા મહિમારૂપ રાગનો પણ ત્યાં જુદો પાડવું છે. રાગ પણ મહિમા કરશે ત્યાં આત્માની, જ્ઞાન તો મહિમા કરશે પણ રાગે મહિમા કરશે, વિકલ્પાત્માનો છે, હું આવો હું આવો હું આવો, અનંત જ્ઞાન સ્વરૂપે અનંત આનંદ સ્વરૂપે એમ વિકલ્પ થયા કરશે. પણ એ વિકલ્પને ત્યાં ટેકો દેવાનો નથી, આધાર દેવાનો નથી, સપોર્ટ કરવાનો નથી, એની ઉપેક્ષા કરવાની છે. અને એ રાગને તોડીને વિતરાગ થવાનું છે, રાગને છેદીને વિતરાગ થવાનું છે. રાગ માત્ર નું પોષણ નથી, એવા કે તેવા પણ રાગ માત્ર નું પોષણ નથી. એટલે તો શ્રીમદજીએ કહ્યું કે તે શુભાશુભ છેદ તા ઉપજે મોક્ષ સ્વભાવ. એમને કહ્યું કે અશુભ છેદતા શુભને પાળતા મોક્ષ સ્વભાવ ઉપજે. એમને કહ્યું તે શુભાશુભ છેદતા, જે છેદવાનો, અશુભને છેદવાનો જે પ્રકાર છે, પછી છેદવાનો પ્રકાર તો શુભને પણ લાગુ પડે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, જે મુક્ત સ્વભાવ પ્રગટ થશે એ શુભાશુભને છેદતા તો ઉત્કૃષ્ટ શુભ છે. જે વિકલ્પ અને જે રાગાંશ દ્વારા સ્વરૂપનો મહિમા થાય છે, પૂર્ણ તત્વનો, પરિપૂર્ણ તત્વનો, પરમ તત્વનો મહિમા થાય છે, પરમાત્માનો મહિમા થાય છે, પરમાત્માની સ્તુતિ થાય છે, ખરેખર સ્તવન કરે છે, ગુણ સ્તવન છે, તો રાગથી નહીં. રાગને તો છોડવો છે, રાગને સાથે રાખવો નથી. ભલે પાછળ પાછળ હાયલો આવે છે પણ એને એટલો પાછળ રાખવો છે કે પછી અંતર એટલું વધુ જાય કે એ સાથ સાથમાં રહે નહીં, એનો સાથ છૂટી જાય, આપોઆપ જ છૂટી જાય. કહેવામાં તો એમ જ કહેવાય, છૂટે તો આપોઆપ છૂટે. કાર્ય પર્યાય માત્ર આપોઆપ છે, કોઈ પણ પદાર્થની કોઈ પણ પર્યાય તેના પરિપક્વ કાળે ઉત્પન્ન થાય છે, જન્મ પામે છે. આ છય દ્રવ્યનો, છય પદાર્થનો પરિણામ સંબંધિત નિયમ છે. કોઈ પરિણામ એના અપરિપક્વ કાળે ઉત્પન્ન થાય છે એ પદાર્થની વસ્તુ વ્યવસ્થામાં નથી, ચાહે વિકારી હોય કે ચાહે અવિકારી હોય. હા, એ વ્યવહાર જ થયો, કારણ કે તો પર છે, પર પર એટલે વ્યવહાર. આમ તો આ તો વ્યવહારનો તો વિષય જ છે, પર્યાયનો વિષય જ વ્યવહારનો વિષય છે. પણ આ તો અશુદ્ધ નિશ્ચય, અશુદ્ધ નહીં વિષય છે. રાગાદી છૂટે છે અહીંયા શું કહેવાનું કે માત્ર રાગના આધારે અને શાસ્ત્રના આધારે માત્ર થયેલો નિશ્ચય, એમાં સમસ્યા ઊભી રહેશે કે આત્માનો નિર્ણય કેમ, મહિમા કેમ કરવો. નિર્ણય તો થયો, જાણ્યું તો ખરું કે આત્મા આવો છે, પણ મહિમા કેમ કરવો એ સમસ્યા ઊભી રહેશે. અને બીજો પ્રશ્ન એ ઊભો રહેશે, બીજી સમસ્યા એ ઊભી રહેશે કે આત્મા સમજાવવા છતાં એનો પુરુષાર્થ કેમ ઉપાડવો, એ સમસ્યા જ્યાં સુધી ઊભી છે ત્યાં સુધી એમ સમજવું રહ્યું કે નિશ્ચય યથાર્થ રૂપે થયો નથી. ભલે નિશ્ચય આગમ સાથે મેળ ખાય છે, શાસ્ત્ર સાથે મેળ ખાય છે, અનુભવી શાસ્ત્ર એટલે અનુભવી જ્ઞાની, એની સાથે મેળ ખાય છે, પણ એની અંદર કોઈ એવી મૂળની ખામી રહી છે અથવા અયથાર્થતા રહે છે કે જેથી આત્માનો મહિમા ઉત્પન્ન થતો નથી કે આત્માનો પુરુષાર્થ પણ સહજ ઉત્પન્ન થતો નથી. સહજ મહિમા અને સહજ પુરુષાર્થનો ઉત્પાદક યથાર્થ નિશ્ચય છે, ખરેખર એમ છે. મહિમાવંત સ્વરૂપનો જ્ઞાન થાય, નિશ્ચયમાં તો જ્ઞાનનો પર્યાય છે ને, મહિમાવંત સ્વરૂપનું જ્ઞાન થાય ને મહિમા ન આવે તો એણે શું જાણ્યું કે નાના છોકરાને હાથમાં હીરો આપો કે 100 રૂપિયાની 1000 રૂપિયાની નોટ આપો, એના જેવી વાત છે. એને એની કિંમત નથી. 100 રૂપિયાની નોટ હશે તો ઘરેકમાં એ ચીરા કરશે, કેમ કે એને ખબર નથી, તો બીજા કાગળ ની જેમ જ આને જોવે છે. રંગરૂપ એના ચક્ષુ ઇન્દ્રિયમાં મોટાને દેખાય છે, પ્રમાણે નાનાને દેખાય છે, બાળકને કે બીજું કાંઈ અંદર ફોટો પડે છે, પણ છતાં કિંમત જુદી જુદી છે. એમ માત્ર રાગથી કે શાસ્ત્રથી થયેલો નિર્ણય એ અનિર્ણય બરાબર છે, કેમ કે મહિમાવંતનો મહિમા ન થયો. અનંત વીર્યનો ધણી પોતે આત્મા, અને પુરુષાર્થ કેમ ઉત્પન્ન થાય એમ પૂછે છે એને, તો એને જાણ્યું શું વીર, તો એને અનંત વીર્યને ક્યાંથી જાણ્યું? પોતે અંત તત્વ સ્વરૂપ છે, જે તત્વ નિશ્ચયમાં આવે છે એ પોતે અંત તત્વ સ્વરૂપ છે, અને એમ પૂછે છે કે અંતર્મુખ અમારે કેમ થવો હવે? આત્મા તો આત્માને તો ખબર પડી કે આત્મા આવો છે, આવો છે, આવો છે, ઉત્પાદ જે ધ્રુવથી દ્રગુણ પર્યાયથી બરાબર સમજાય, પણ હવે અંતર્મુખ કેમ થવો? કે એ જે અંત તત્વ સ્વરૂપ છે આત્મા, એના નિશ્ચયમાં એ વાત રહેતી નથી, એને એની રીત અને વિધિ પણ પકડાય જ છે. અને જ્યારે એની રીત ને વિધિ પકડાય છે ત્યારે એનો પ્રશ્ન ક્યાં રહ્યો? એનો પ્રશ્ન આપણે પોતાને ભૂલીને એવી રીતે પ્રશ્ન કરે છે. આમાં એક દ્રષ્ટાંત આવશે. ચાંપાનો ચાંપો ઊંઘમાં ને ઊંઘમાં ઘર બહાર નીકળી ગયો, ઊંઘમાં ઘણા હાલે છે ને એવી રીતે, પછી પરોડીયો હતું, પરોડીએ નીકળી ગયો, સપનું આવ્યું નહીં શકાય, એમને હવાર પડી ગઈ ફરતા ફરતા, પછી આવ્યો જરા થોડું અંધારું હતું ઘર પાસે, ચાંપાને બૂમ પાડવા માંડ્યો, ઘરમાં ચાંપો છે, હાકળ પકડાવે, એ ચાંપો છે ઘરમાં, ચાંપા ભાઈ ઉઠો ઉઠો ચાંપા ભાઈ, પણ એટલે તું કોણ છો? તું તો પોતે છો. એવું એક દ્રષ્ટાંતમાં આવે છે, એવું છે. પોતે હોવા છતાં પોતે પોતાને ભૂલ્યો છે એ વાત પણ અનંતકાળથી એક નક્કર હકીકત રૂપે વર્તી રહી છે, અને તેથી એનું પરિભ્રમણ છે એ પણ એક પરિસ્થિતિ છે. એને પહેલામાં પહેલું એ પરિસ્થિતિ બદલવાનું પગથિયું છે સમ્યક દર્શન, અને એ સમ્યક દર્શનનું મૂળ કારણ છે સ્વરૂપ નિશ્ચય, આત્માને ઓળખાણ કરવી. તે અહીંયા કહે છે કે એક નિજ જ્ઞાન વાનગીને ઘણા સંતો ઓળખી ઓળખીને અજર અમર થયા. એણે જ્ઞાનના નમૂના ઉપરથી પોતાના જ્ઞાનમય આત્મતત્વને, જ્ઞાનમય આત્મ સ્વરૂપને ઓળખાણ કરી, ત્યારે એના જન્મ મરણ નાશ પામ્યા. અજર અમર થયા એટલે એના જન્મ મરણ નાશ પામી ગયા. તે ઓળખવાની વાત કહેવા માત્ર જ ન ગ્રહે, એટલે માત્ર સંમત ન કરે વિકલ્પથી, વાણીથી માત્ર સંમત ન કરે ન કરે, પણ ચિત્તને ચેતનામાં લીન કરે. એટલે કે ચિત્ત નામ જ્ઞાનનો ઉપયોગ એ ચેતના એટલે સ્વભાવનો આધાર લે એમ કહે છે. એવી રીતે નિર્ણય કરે કે જ્ઞાનના આધારે જ્ઞાનનો નિર્ણય કરે. જ્યારે નિર્ણય કરનાર જ્ઞાન પોતાના જ્ઞાતત્વનો આધારથી નિર્ણય કરે, ત્યારે એને પોતાનું જ્ઞાન સ્વરૂપ જ્ઞા સ્વરૂપ ન જણાય એમ કેમ બને? કે એને અવશ્ય જણાય છે, અને અનંત ગુણની ખાણ એના હાથમાં આવે છે. વિશેષતા એ છે કે લક્ષણ છે માત્ર જ્ઞાન, અને એ ભલે પરને જાણે છે તે જ્ઞાન છે, અહીંયાથી ઉપયોગને પકડ્યો છે, પણ એ પરનું એમાં લક્ષ છોડે છે. જ્ઞાન શું જાણે છે એ છોડે છે, આ જાણ્યું તે જાણ્યું એ છોડે છે, કોણ કરે છે. એમાં એકલું જ્ઞાપણું જોતા એમાં એને જે જ્ઞાન વેદન છે, એ વેદનમાં પોતારૂપણું અહમપણું અસ્થિપણું ગ્રહાય છે, અસ્તિત્વનું ગ્રહણ થાય છે. બીજી રીતે કહીએ તો એમાં અસ્તિત્વનું ગ્રહણ થાય છે, અને એકવાર જો અસ્તિત્વનું ગ્રહણ થાય તો એ અનંત ગુણની ખાણ એ અસ્તિત્વમાં રહેલી હોવાથી એને આત્મા નજરાય છે, શ્રીમદજી એ પરિભાષા કરી છે, આત્મા નજરાય છે, નજરાય છે એટલે નજર માંથી પછી ખસતો એટલે લક્ષ માંથી જતો નથી, એમ કેમ લક્ષ બંધાઈ જાય છે. એ લક્ષ થવા અને દેહ નો કયા શાસ્ત્ર એટલું લક્ષ થાય એટલા માટે આ બધું લાંબુ લાંબુ વિવેચન શાસ્ત્ર માં આવે છે. જ્ઞાન એટલે આત્મા જ જણાય રહ્યો છે, એ તો હજી જ્ઞાન ઉપરથી તો હજી જ્ઞેયનું લક્ષ જાય છે, એટલે એ બંધ કરવા માટે અને વેદનની મુખ્યતા કરવા માટે 17-18 ગાથામાં અમૃતચંદ્રાચાર્ય દેવે તો એવી ટીકા કરી કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, એ જ્ઞાન તત્વ છે, જ્ઞાન તત્વ છે, એ જ સ્વભાવ તત્વ છે ને એ જ ભગવાન તત્વ છે, જે સ્વભાવ છે ભગવાન છે, ભગવાન છે, કેમ કે સ્વભાવમાં જન્મ મરણ નથી, ભગવાનને જન્મ મરણ ન હોય, જન્મ એટલે સ્વભાવ છે, ભગવાન આત્મા લીધા, ભગવાન આત્મા અબાળ ઉપાળ ને સદા છતાં એટલો તન્મય છે કે લક્ષ કરતો કેવો શબ્દ વાપરો છે, જ્ઞાન ઉપરથી જ્ઞાન નામ અપેક્ષિત હોવાથી અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. વેદાવું એક વાત છે, જાણવું એ એનું એક બીજું પડકું છે, એક જ ભાવ બીજું પડકું છે, જાણવું અને વેદાવું. એટલે તો એક પ્રશ્ન વિવાદાસ્પદ ગુરુદેવની ઉપસ્થિતિમાં ઉત્પન્ન થયો કે સમ્યક દર્શનના કાળમાં પોતાની પર્યાય જણાય કે ન જણાય, એવો એક પ્રશ્ન પૂછ્યો હતો ચર્ચા ચાલી શો ગુરુદેવ સુધી એ પ્રશ્ન ગયો. ચર્ચા એમ ચાલી કે કોઈએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો પર્યાયમાં સમય દર્શન થાય ત્યારે પર્યાય જણાય, તો કે નહીં આત્મા જ જણાય, પર્યાય ન જણાય, ત્રિકાળી જણાય ને પર્યાય ન જણાય. ગુરુદેવને પ્રશ્ન પૂછો, સમય દર્શનના કાળમાં નિર્વિકલ્પ કાળમાં પર્યાય જણાય કે ન જણાય, તો ગુરુ હે ગુરુદેવ એમ કહ્યું કે પર્યાય વેદાય. શું કીધું? જણાય એમ પૂછ્યું ને વેદાય એમ જવાબ દીધો તો એની પાછળ કઈ મર્મ છે? કેમ કે ત્યાં જે જાણવું ઉપયોગ મૂકીને થાય છે કે આને ઉપયોગ મૂકીને જાણ્યું આ કેસરી કાપડ છે, કપડું કપડાનો કેસરી છે, તો એ ઉપયોગ મૂકીને જે જાણ્યું એમ પર્યાય ઉપર ઉપયોગ ત્યાં નથી, છતાં પર્યાયમાં ઉત્પન્ન થઈ જ્ઞાન આનંદ આદિ અનંત ગુણનો રસ છે, એનો અનુભવ છે. વેદન તો અનંત ગુણના રસરૂપ પર્યાયનું છે, સર્વ ગુણાંશ તે સમ્યકત્વ એમ લીધું. સમ્યક્તનો જ્યાં વ્યાખ્યા કરી તો સર્વ ગુણનો શુદ્ધ અંશ, શુદ્ધ પરિણમેલો અંશ અનુભવ ગોચર થાય. અમારે છે આ ત્રીજા પાનાની નીચે છે, જ્ઞાન દર્પણનું છે, દીપચંદજીનું જ પદ છે 153. ગુણ અનંત કે રસ સબે અનુભવ રસ કે માહી, યા તે અનુભવ સારીખો ઓર દૂસરો નાહી. જ્ઞાન દર્પણ એમની જ રચના છે દીપચંદજીની, એમાં એમણે અનંત ગુણના રસનો અનુભવ સ્વાનુભવના કાળમાં થાય છે, માટે અનુભવની બરાબર કોઈ નથી એમ કરીને છે. આ પદ સુગાનીજી એક પત્રમાં દોહરાવ્યું છે. આ પદ આપણે ત્યાંથી નથી પ્રગટ છે, જ્ઞાન દર્પણ છે, પદ્યમાં છે એમ ગ્રંથ, બીજા ગ્રંથો એમના ગદ્યમાં છે, જ્ઞાન દર્પણ ગ્રંથની રચના છે પદ્યમાં છે, આ 153 અને 154 બે પદ છે જ્ઞાન દર્પણ ના છે, અધ્યાત્મ ઘણું છે. હા, તો એમાં વેદાય છે એમ એટલા માટે લીધું, ઉપયોગ નથી પર્યાય ઉપર, ઉપયોગ આત્મા ઉપર છે એટલે જણાય છે આત્મા. જે આત્મા જણાય છે ઉપયોગમાં આવેલો, જે આત્મા જણાય છે તે વેદાતો નથી, વેદાય છે પર્યાય. કેમ કે વેદન પર્યાયમાં થાય છે, વેદન સામાન્યમાં થતું નથી, સામાન્યનો અવલંબન છે, તેથી સામાન્ય જણાય છે એમ કહેવાય છે. ઉપયોગને સામાન્યનું અવલંબન છે એટલે સામાન્ય જણાય છે એમ કહેવાય છે. અને કોઈ વખત તો સામાન્યનું જ્ઞાન થયું, સામાન્ય તો પરમાત્મા છે અને પરમાત્મા પ્રગટ થયો એવું બધું કહેવાય, અથવા પરમાત્મામાં લીન થઈ ગયો પોતે, અભેદ થઈ ગયો પોતે, તન્મય થઈ ગયો, વ્યાપી ગયો, આ બધા શબ્દ વપરાય છે. બધું કહેવાય છે ભાવની અભેદતા બતાવવા માટે, ભાવની એકાગ્રતા અને તન્મયતા બતાવવા માટે. પણ સામાન્ય સામાન્ય રહે છે અને વિશેષ વિશેષ રહે છે. વિશેષ સામાન્ય રૂપ થતું નથી, સામાન્ય વિશેષ રૂપ થતું નથી, એકબીજામાં આવતા નથી, એકબીજાને સ્પર્શતા નથી. એમાં આનંદને પરપ્રકાશ પણ થયું છે, આનંદને પરપ્રકાશ, જ્ઞાન જ્ઞાનને જાણે અને જ્ઞાન આનંદને પણ વેદે જાણે. તેથી એને કેમ કે વિકલ્પમાં આવે ત્યારે એને બરાબર ખ્યાલ આવે છે કે આવો આત્માનંદ મારા અનુભવમાં નિર્વિકલ્પ ક્ષણ, આ પહેલાંની નિર્વિકલ્પ દશાની ક્ષણો હતી ત્યારે મને આવો આનંદ થયો હતો, અને આવો જે આનંદ છે એ આત્માનો આનંદ છે, ને આવો અપરિમિત અખૂટ આનંદ, આવો બેહદ અમર્યાદિત આનંદ એ સિદ્ધપદનો આનંદ છે, આવો પ્રચુર આનંદ તે મુનિપદનો આનંદ છે. એ બધી એને ખબર પડે છે, પછી સમર નિદ્રા અને મોક્ષ તત્વનું જ્ઞાન એમાં થઈ જાય છે, ત્યારે એને મુનિપદનું જ્ઞાન થાય છે. મુનિપદમાં જરા ગડબડ કરે છે ને કે આવા મુનિ ન હોય એની શું ખાતરી, આવા મુનિ ભાઈ એમાં આનંદને વિતરાગતા કેટલી થઈ છે એના સ્વાનુભવીને એની ખબર પડે છે કે જે આનંદને વિતરાગતાની પ્રચુરતામાં ત્રણ કષાયની ચોકડી ખલાસ થઈ છે, એક સંજલનનો અલ્પ કષાય રહ્યો છે કે જેની અંદર કષાય ઘણો મર્યાદિત થઈ ગયો છે, વિકલ્પ ઘણો મર્યાદિત થઈ ગયો છે, એવી સ્થિતિ છે, એને વિતરાગી મુનિ કહેવામાં આવ્યા છે. એનું જ્ઞાન એને છે, અનુભવીને એનું જ્ઞાન છે. ભલે અહીંયા અનુભવ ચોથા સ્થાનનો છે, પણ પૂર્ણ પદના અવલંબને અનુભવ હોવાથી એને પૂર્ણતાનો અનુભવ છે. પૂર્ણતાનો અનુભવ છે એટલે વચ્ચેના સ્ટેજનો પણ એમાં અનુભવ આવી, 100 સુધી આવડે છે ગણિત આંકડા, તો એને 75 કેમ થાય એ પણ આવડે છે, ને 51 કેમ થાય એ પણ એને આવડે છે. સીધી વાત છે. એટલે ત્યાં વેદન છે માત્ર, અને એના ઉપર લક્ષ નથી, ઉપયોગ નથી, એમ બતાવવા માટે પર્યાયનું વેદન હોય છે એમ જવાબ દીધો ગુરુદેવે. ત્યારે પ્રશ્નકારે પૂછ્યું, પ્રશ્ન ફરીને પૂછ્યો, આ મારી ઉપસ્થિતિમાં વાત કરી, પણ પર્યાય જણાય કે ન જણાય, તો કે પર્યાય વેદાય, તો પોતે ઉત્તર ફેરવતા નથી. એક આખો જિજ્ઞાસાનો વિષય થઈ જવો જોઈએ પ્રશ્ન પૂછનારને, કે હું આમ પૂછું છું ને ઉત્તર આમ આપે છે, તો આની પાછળ મર્મ શું છે અને રહસ્ય શું છે. પોતે એ ખોલ્યું નહીં, ક્યારેક એ ખોલ્યું નહીં ઉત્તર દેતી વખતે કે આ વેદાયને જણાવીમાં અમે શું ફેર પાડવા માંગીએ છીએ. હવે જો એટલી જિજ્ઞાસા પ્રશ્ન પૂછનારને હોય અને પૂછે તો આખો ખજાનો ખુલે, અને જો એને જિજ્ઞાસા ન હોય તો એ ખોલે તો નકામું જાય. આ ખબર છે ઉત્તર દેનારને, પોતે ખોલ્યું નહીં અને પૂછનારે જિજ્ઞાસા
બતાવી
નહીં, વાત એમને રહી ગઈ. એ તો વાત સ્પષ્ટ થઈ ને કે ત્યાં વેદન છે ત્યાં ઉપયોગ નથી. ઉપયોગ રૂપે પર્યાયનું જાણવું નથી, પર્યાયને ઉપયોગમાં લઈને જાણવું નથી કે મને કેવો આનંદ આવ્યો, મને કેવો અનુભવ થયો, નિર્વિકલ્પતા એટલે શું, સ્વવિકલ્પતા એટલે શું, એ વિચાર કરી ત્યાં લક્ષ્મી તો ત્યાં તરત વિકલ્પ ઉત્પન્ન થઈ જાય. જો પર્યાય ઉપર એનો ઉપયોગ જાય તો તરત જ વિકલ્પની ઉત્પત્તિ થઈ જાય. ખલાસ થઈ ગયો. એટલે પર્યાય ઉપર જ્યાં સુધી ઉપયોગ રહે છે ત્યાં સુધી ધ્યાનીને સ્વરૂપ ધ્યાન કરવામાં નિર્વિકલ્પ ધ્યાન થતું નથી. એ ઘર છોડે ઉપયોગ, પર્યાયનું ઘર છોડે ઉપયોગ, ત્યારે એ દ્રવ્ય ઉપર સ્થિર થાય ઉપયોગ, અને દ્રવ્ય ઉપર ઉપયોગ સ્થિર થાય ત્યારે નિર્વિકલ્પ ધ્યાન જામે. ત્યાં સુધી આ તો હજી રાગ મૂકવો નથી. પર્યાયને તો વાત એક બાજુ, રાગ મૂકવો નથી. નહીં આ રાગ જોઈએ, નહીં આ રાગ જોઈએ, ભાઈ બહુ દૂર છો, આગું છે હજી. તો તારા વર્તમાન શુદ્ધ પર્યાયનું પણ તારે લક્ષ્યને ઉપયોગ ન રહે ત્યારે સ્વરૂપ ધ્યાન જાણશે. નહીં તો વિકલ્પની ઉત્પત્તિ અને રાગની ઉત્પત્તિ થયા વિના રહેશે નહીં. આ એનું પરિણામનું વિજ્ઞાન છે, આત્માનું આ વિજ્ઞાન છે. આ કોઈ કૃત્રિમ બનાવેલી ચીજ નથી, પણ આ એક વસ્તુ વિજ્ઞાન છે કે આમ જ પરિસ્થિતિ છે અનિવાર્ય. એમાં બીજો ફેરફાર ચાલતો તો એ કહ્યું કે ચિત્તને ચેતનામાં લીન કરે, એટલે કે ઉપયોગને સ્વભાવમાં લીન કરે, ઉપયોગ સ્વભાવનો આધાર લે, સ્વભાવના આધારે નિર્ણય કરે અને સ્વભાવના આધારે અનુભવ કરે. સ્વરૂપ અનુભવનો વિલાસ સુખ નિવાસ છે તેને કરે. જે સ્વરૂપનો અનુભવ થાય, લીનતા થતાં, એકાગ્રતા થતાં જે અનુભવ સ્વરૂપનો થાય, એમાં આનંદનો વિલાસ છે અને સુખનો નિવાસ છે, શાંતિ છે. શાંતિથી પોતાના સ્વરૂપ ઘરમાં એ નિવાસ પામે છે. અને જેમ પોતાના મકાનની અંદર કોઈ હિંડોળે હિંચકે, ભાઈ અમારે તો આનંદ આનંદ આનંદનો વિલાસ છે, આનંદનો વિલાસ આનંદના હિંચકે હિંચકતા છે, આનંદના હિલોળે ચડ્યો એ આત્મા, આનંદની ભરતી આવી પરિણામમાં એ અનુભવનો વિલાસ છે અને એમાં સુખ શાંતિનો નિવાસ છે તેને કરે. સ્વરૂપ અનુભવનો જે સુખરસ છે તેમાં ચિત્તને રમાવે, એટલે એકાગ્ર કરે. જે સ્વરૂપ અનુભવમાં સુખનો રસ જરે છે તેમાં લીન થઈને રહે, તેમાં એકાગ્ર થઈ જાય. તે કેવી રીતે કરે તે કહેવામાં આવે છે. કેવી રીતે એકાગ્રતા કરવી હોય તો કેવી રીતે થાય એ કહેવામાં આવે છે. ફેરવી ફેરવીને એ વાત લીધી છે, કેમ કે એના જે અનેક પડખા છે અનુભવ થવા સંબંધીના, પરિણામમાં અનેક ગુણો કાર્ય કરે છે અને એક એક ગુણને ઘણા પડખા છે પાછા. તો પદ્મસ્થની વાણી કહેવા જાય ત્યારે તો એને બધું વારા ફરતી જ કહેવું પડે, એ સિવાય બીજી કોઈ વાણીની વ્યવસ્થા છદ્મસ્થ પાસે નથી. એટલે એકની એક વિષયને એ ફરીને ઉખેડે છે ત્યારે જુદી જુદી વાત કરે છે. તેની તે વિષયની વાત જુદી જુદી કરતા હોય એવું લાગે છે. રીતમેમાં બદલાતી નથી, વિષયમાં બદલાતો નથી, પણ કથન બદલાય છે, શબ્દો બદલાય છે, શૈલી બદલાય છે, એવું બધું જોવા મળે છે. તે કેવી રીતે કરે તે કહેવામાં આવે છે કે નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે. આ ભાવનાનો વિષય, એના નિર્ણય નો વિષય ઉપાડ્યો હતો, અહિયાં ભાવના નો વિષય ઉપાડ્યો, કે જેને પોતાના સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એવી છે કે જે નિરંતર રહ્યા કરે છે, આંતરો પડતો નથી, તરસ લાગે તો પાણી સિવાય બીજું માગે નહીં, પ્રાણ છૂટે એવી સ્થિતિ આવે, પાણી પાણી થઈ ગયું હોય, રૂવાડે રૂવાડે થી પાણીનો પોકાર છૂટતો હોય, એ બીજું શું માગે એમ કે છે, એવી તરસ લાગી હોય કે કલાકો ને દિવસો સુધી પાણી ન મળ્યું હોય અને હવે તો પ્રાણ છૂટે એ પરિસ્થિતિ હોય, તો એને રૂવાડે રૂવાડે પાણી, એમાં કોઈ ફરસાણ આપે તો ખમણ ઢોકળા ખાવ તમે, મરી જવું છે, ખમણ ઢોકળો મોઢા મૂકે શું થાય, ગળા એઠે ન ઉતરે, ઉતરે ક્યાં જલવાય, પાણી વગર શું કરે, શરીરમાં પાણી જોઈએ કે નહીં, પાણી સિવાય બીજું ચાલે નહીં ક્યાં, એવી એક સ્વરૂપ પ્રાપ્તિની ભાવના પણ એવી જ છે, જેને ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ભાવના, ચૈતન ચૈતન્યનો પોકાર કરે છે, શરીર પાણી એક અવયવ છે, શરીરમાં પાણી એક એનો અવયવ થઈને રહે છે, એમાં એનો અવયવ છે, એ જ્યારે એનો પોકાર કરે છે ત્યારે એ ભાવના સફળ થયા વિના રહેતી નથી. વિષ્ણુ પૂછે બેન છે, ચૈતન્ય ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ભાવના, 14 બ્રહ્માંડ ફરી જાય તો પણ આ ભાવના નિષ્ફળ જાય એવું કદી બને નહીં. ક્યાંથી કાઢ્યું પણ આ? કે અનુભવમાંથી કાઢ્યું. એવી ભાવના જેને સ્વરૂપ પ્રાપ્તિ થઈ છે એ પોતાના ભૂતકાળને જોઈને કહે છે કે આવી એક ભાવના હોય છે. નિરંતર આ ભાવનામાં જે જીવ આવે છે એની મગ્નતા છૂટતી નથી, ત્યારે એને બીજા બધા પ્રતિબંધક કારણો જે પર્યાયમાં ઊભા થતા હતા એ પણ થતા બંધ થઈ જાય છે. પછી એને જેને સ્વરૂપ પ્રાપ્તિની આત્મ પ્રાપ્તિની ચૈતન્યની ભાવના તીવ્રતમ થઈ જાય, એકદમ તીવ્ર થઈ જાય, પરાકાષ્ઠાએ પહોંચે, એને પૂદગળની ભાવના ક્યાં રહે ને પૂદગળનો રસ ક્યાં રહ્યો? જે પૂદગળમાં સુખરસ છે એ તો એના જ્ઞાનને મલિત કરે છે, એ તો એને પોતાનું સ્વરૂપ ભાસવા દેતો નથી. તો અહીંયા એ મોટું જે પ્રતિબંધક કારણ છે એ ખલાસ થઈ ગયું. નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે અને જ્ઞાન દર્શન ચેતનાનો પ્રકાશ પોતાના ઉપયોગ દ્વારમાં દ્રઢ ચિંતવે. બહુ અંતર પરિણતિની વાત કીધી છે કે જ્ઞાન દર્શન રૂપ જે ચેતના છે, ચેતના છે તે જ્ઞાન દર્શન સ્વરૂપ છે, તેનો પ્રકાશ એટલે તેનું વેદન, જ્ઞાન દર્શનનું વેદન પ્રકાશ છે એટલે વેદન છે, વેદન વેદનથી પ્રસિદ્ધિ છે, વેદનથી પ્રકાશમાન પણ છે, પણ જ્ઞાનનું અથવા દર્શનનું અથવા ચેતનાનું એ લક્ષ લક્ષણની ચર્ચામાં એ વાત કરી અમૃતચંદ્રાચાર્ય, કે આ જ્ઞાનની સ્વસંવેદનથી પ્રસિદ્ધિ છે, ક્યાં ક્યાંથી એનો પ્રકાશ, પ્રસિદ્ધિ એટલે પ્રકાશ ક્યાંથી થયો? કે વેદનથી થયો, આને જાણ્યું એમને વેદનથી પ્રકાશ થયો, અને એ પ્રકાશ એ વેદનને વેદન એ પ્રકાશ, એ પ્રકાશક વર્ણન એવી રીતે કર્યું પોતે અમૃતચંદ્રાચાર્ય 12મી પ્રકાશ શક્તિ સુકાલી શક્તિમાં. કેવી છે પ્રકાશ શક્તિ? કે સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ, આટલી વ્યાખ્યા કરી પ્રકાશ શક્તિ. સ્વસંવેદન છે એ જ પ્રકાશ છે આત્મા માટે. એ આત્માનો પ્રકાશ છે, એ ચૈતન્યનો પ્રકાશ છે. ક્યાં છે એ પ્રકાશ? ઉપયોગ દ્વારમાં છે. ઉપયોગ શબ્દ લીધો છે. ઉપયોગ દ્વારમાં એ પ્રકાશ છે, ઉપયોગ દ્વારમાં એ વિધન છે. એને પકડે, એને પકડે એટલે સામાન્ય પકડે નહીં, દ્રઢપણે પકડે અને દ્રઢપણે હું છું એમ એમાં હું પણ કરે એને અહીંયા ચિંતવે એમ કહેવામાં આવે છે. આવો હું એમ વેદનને પકડીને જ્યાં સ્વભાવનું ગ્રહણ કરે ત્યારે એણે ઉપયોગ દ્વારમાં દર્શન જ્ઞાનના પ્રકાશને ચિંત્યો એમ કહેવામાં આવે છે. અહીંયા આવે જ્ઞાન ઉપરથી અહીંયા પ્રકાશ ઉપર આવે, વેદન ઉપર આવે. વેદન ઉપર આવતા સ્વભાવમાં હું પણ થાય, સ્વભાવમાં હું પણ થાય ત્યારે હું પણ બીજી બધી વાત ન રહે, ત્યારે ચિર પરિણતિ ઉત્પન્ન થાય કે જે ચિર પરિણતિ દ્વારા ચિર પરિણતિથી સ્વરૂપ રસ થાય છે. પરિણતિમાં રસ રહે છે, પરિણતિમાં રસ રહે છે. સમજવા જેવો વિષય છે કે ભાઈ ઘણા એમ કહે કે ભાઈ તમે રોજ શાસ્ત્ર વાંચનમાં જામ છો, ખરું ઘણા તમારા શાસ્ત્ર વાંચનમાં શું ચાલે છે? કે આત્માની અનેક પ્રકારની વાતો શાસ્ત્રમાં જે હોય એ અનુસાર ચાલે છે. તો કે એ બધી વાતો સાંભળો છો? કે હા, એ બધી વાતો સાંભળી છે. પછી કોઈ એમ કે ભાઈ ભલે ને એ બધી વાત સાંભળતા પણ એની પરિણતિ છે ને એમાં તો એકલો દુકાન, એકલો ધંધો, એકલો બધો ઉદયનો રસ પડ્યો છે એમ નકે. જ્યારે એને આત્માનો વિષય એના પોતાના વ્યવહારની અંદર કાંઈ પણ ફરક ન લાવે અને જેવો પહેલાના રસથી જે પ્રકારે વેપાર ધંધા ઉદ્યોગમાં પ્રવૃત્તિમાં પ્રવર્તો હોય એમ નેમ પ્રવર્તે, ત્યારે શું કે માણસ બધા તો આ શાસ્ત્રો સાંભળતા હશે, વાંચતા હશે પણ આ જે પરિણતિ છે એમાં બીજું કાંઈ ફેરફાર નથી. એનો રસ બધો ત્યાં પીડ્યો છે. અહીંયા આત્મા આત્મા કરે પણ રસ બીજે પીડ્યો છે પરિણતિનો, તો એને એ આત્મા ફાત્મા કઈ લેવા દેવા. અને એવું સમ્યક દ્રષ્ટિને ઉલટું છે કે એની ચિત્ત પરિણતિમાં જે સ્વરૂપ રસ ઉત્પન્ન થઈ ગયો છે એ બાહ્ય વ્યવહારની અંદર અનેક પ્રવૃત્તિમાં દેખાય પણ એ ક્યાંય નથી. ખાય છે પણ ખાતો નથી, બોલે છે પણ બોલતો નથી, હાલે છે પણ ચાલતો નથી એમ કહેવા, કેમ કે એની પરિણતિ ફરી ગઈ છે. બેનશ્રી આ વિષયમાં બહુ સરસ વાત કરે છે, ક્યારેક ચર્ચા નીકળે છે કે મોક્ષનું જીવન આત્મામય થઈ જવું જોઈએ એ બોલ પણ આવે છે. એને અનુસરીને એવું કહે છે કે આ બધું વાંચવું સાંભળવું થાય છે પણ કાંઈ થતું નથી એમ. કોઈ શું જયારે અસંતોષ ઉત્પન્ન કરે કે આમાં પણ કઈ વર્ષોથી સાંભળીએ છીએ વાંચીએ છીએ પણ જે કઈ થવું જોઈએ કઈ થતું નથી, કામ થતું નથી, એમ કહે છે પેલા પરિણતિ થઈ જવી જોઈએ. આવું કહે છે કે પેલા પરિણતિ થઈ જવી જોઈએ. પરિણતિ થઈ જવી જોઈએ એટલે શું? કે એનો રસ બધો ત્યાં જામવો જોઈએ. અને એક જગ્યાએ રસ જામે તો આ એક એવો વિષય છે કે બીજી બધી જગ્યાએથી એનો રસ ફીકો પડી જાય, એનો રસ ઉડી જાય, એવું ભીના ભીના રહે છે. શું તો અનેક જગ્યાએ જુદી જુદી રીતે જુદી જુદી ભાષામાં આ બધી વાતો સત્પુરુષોના વચનોમાં પડેલી જ છે, રહેલી જ છે. ચિત્ત પરિણતિથી સ્વરૂપ રસ ઉત્પન્ન થાય તો કેવી રીતે ઉત્પન્ન થાય એ વાત સ્પષ્ટ કરી છે દીપચંદજીએ. કેવી રીતે થાય પ્રશ્ન છે ને, આ રીતે થાય કે નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં રહે અને દર્શન જ્ઞાન ઉપયોગમાં પોતાના વેદનને દ્રઢપણે પકડીને સ્વભાવને ચિંતવે કે આ હું, તો એને ચિત્ત પરિણતિથી સ્વરૂપ રસની ઉત્પત્તિ થાય, તો એને ચિત્ત પરિણતિ ઉત્પન્ન થાય, ચૈતન્ય પરિણતિ ઉત્પન્ન થાય, કે જેમાં સ્વરૂપ રસ જળવાઈ રહે. સ્વરૂપ રસ છે એ પરિણતિનો રસ છે, અને એ પરિણતિ બહુ દ્રઢ છે. ઊંધી પરિણતિ તોડવી એ અસાધારણ વાત છે, અને સવળી પરિણતિ થયા પછી તો એ તૂટતી નથી એમ કહેવાય છે. એ સવળી પરિણતિ તૂટતી નથી. સમય દ્રષ્ટિને ઉદયના પ્રસંગ અનેક પ્રકારે પડે છે, અનેક પ્રકારે ઊભા થાય છે. ચિત્ર વિચિત્ર ચારે ગતિમાં, ચાર ગતિમાં સમય દ્રષ્ટિ છે. બધાયના ઉદય પૂર્વ કર્મનો સાર છે. કેવા અજ્ઞાન ભાવે કેવા કેવા કર્મ બાંધ્યા હોય છે એ બધા ઉદયમાં આવે છે. ઉદયમાં આવે તો અજ્ઞાન ભાવે બાંધેલા આવે ને, પેલા તો અજ્ઞાન નિશાળ, એનો શું મેળ છે? છતાં એ ચિત્ત પરિણતિ છે, એ એક એવો અભેદ ગઢ છે, અભેદ કિલ્લો છે, કે ઉદય ભાવ અને ઉદયના પ્રસંગોનો ત્યાં પ્રવેશ થઈ શકતો નથી. જબરદસ્ત સ્થિતિ છે, ઘણી શક્તિ છે. જે ભાવનાથી બંધાણે છે, પરિણતિ ભાવનાથી બંધાણે છે. ભાવનાનું બહુ મહત્વ છે. જ્ઞાનીઓ હંમેશા એમ કહે છે કે તને ઉઘાડ ઓછો વધતો હશે તો ચાલશે, બુદ્ધિ ઓછી વધતી હોય એનો બહુ વાંધો નથી, પણ ભાવના જોશે, ભાવના હશે તો ભાવના વધારીને તો પરિણતિમાં આવી શકે. પણ ભાવના વિહીન લુખા પરિણામ હશે તો તારી બુદ્ધિનો વ્યાપાર છે સવળે રસ્તે નહીં હાલે, પણ અવળે રસ્તે હાલવા માંડશે. આ થયું છે. અહીંયા શું છે કે સ્વરૂપ રસ એટલે આત્મા સંબંધીનો રસ. હજી તો પરિણતિમાં જેવું છે, સ્વરૂપની ભાવનાની પરિણતિથી ઉપયોગ ઉપરથી આખો આત્મા જ્યાં દ્રઢ ચિંતવવામાં આવે, સ્વભાવને ચિંતવવામાં આવે છે, ત્યારે એક અંદર સ્વરૂપ રસની ઉત્પત્તિ થાય છે. હા, સમ્યક દર્શન પહેલેથી શરૂ થાય, એમાં સમ્યક દર્શન થાય અને પછી પરિણતિ એમને આગળ વધે છે. પરિણતિ તો થવી જોઈએ, પરિણતિ થઈ જવી જોઈએ એમ કે. એટલે શું કે એને એક રસ એટલો આ વિષયની કિંમત આવીને એટલો રસની જમાવટ થઈ જવી જોઈએ, તો એને બીજા કાર્યો કરતાં એટલો રસ ઉત્પન્ન થાય કે એના જ્ઞાન દર્પણને મેલું કરે. જેટલો થાય એટલો તો નુકસાનકારક જ છે, રાગ જેટલો થાય એટલો નુકસાનકારક છે. તો મુખ માર્ગીને પણ એમ જ છે, પણ એની અલ્પતા જોઈને નથી એમ કહેવામાં આવે છે. પણ થાય એટલો નુકસાન નથી એમ છે, ગણિતથી તો એનું નુકસાન છે એટલું છે જ, એ ગણિતાનો યોગનો વિષય છે. હા, ચિત્ત પરિણતિ થાય તો રાગ રસ તૂટે, અને ચિત્ત પરિણતિ થાય તો પોતાના સ્વરૂપનો અનુભવ થાય, એમાં દ્રવગુણ પર્યાયનો અનુભવ થાય એમ કેવું છે. દ્રવગુણ પર્યાયને યથાર્થ અનુભવવા એ જ અનુભવ છે. દ્રવગુણ પર્યાયને શાસ્ત્રથી જાણવા તે અનુભવ નથી, પણ દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ થવો, યથા અર્થમાં અનુભવ થવો, સાચા અર્થમાં અનુભવ થવો, પ્રયોજનભૂત રીતે અનુભવ થવો, અથવા દ્રવગુણ પર્યાય જે તે સ્થાનમાં છે તેના જે તે સ્થાનમાં તેનો અનુભવ થવો રહેવો, તેને અનુભવ કહેવામાં આવે છે. એ સમ્યક છે, એ અનુભવ છે, એ સમ્યક છે. એને અહીંયા દ્રવગુણ પર્યાયથી દ્રવ્યાનુયોગ છે.
જય હો પરમ કૃપાળુ શ્રી કાન ગુરુ દેવનો, જય હો વિક્રાગી દિગંબર જિન ધામનો, જય હો.